આજે આપણે સરસ પ્રથમનું દસમું વચનામૃત સમજવા માટે પ્રયાસ કરવો છે. મારે પ્રાર્થના કરીએ, મારા આપનો હૃદયગત અભિપ્રાય અમને બધાને સમજાય, આપ રાજી થાવ એવી કૃપા દ્રષ્ટિ કરજો. જોઈએ મહારાજ પ્રથમના દસમા વચનામૃતમાં શું કહેવા માંગે છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 માક્ષર સુધી 13 દિવસ, થોડું ધીમકુણ માં, શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદને આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. શ્રીજી મહારાજ બોલ્યા, જે અમે વેંકટાદ્રીથી સેતુબંધ રામેશ્વર જતા હતા તે એક સેવકરામ નામે સાધુ હતો. તે શ્રીમદ ભાગવત આદિ પુરાણને ભણ્યો હતો. તે માર્ગમાં ચાલતા માંદો પીડ્યો. તેની પાસે રૂપિયા 1000ની સોનામોર હતી, પણ ચાકરીનો કરનારો કોઈ નહીં માટે રોવા લાગ્યો. પછી તેને અમે કહ્યું, જે કાંઈ ચિંતા રાખશો માં, તમારી ચાકરી અમે કરશું. પછી ગામની બહાર એક કેળાની ફૂલવાડી હતી, તેમાં એક વડનો વૃક્ષ હતો. તે વડના વૃક્ષની એથે વૃક્ષને વિશે 1000 ભૂત રહેતા હતા. તે સાધુ તો ચાલી શકે એવો રહ્યો નહીં અને અતિશય માંદો થયો. તે ઉપર અમને અતિશય દયા આવી. પછી તે ઠેકાણે અમે તે સાધુને કેળના પત્ર લાવીને હાથ એક ઊંચી પથારી કરી આપી. અંતે સાધુને લોહીખંડ પેટ બેસણું હતું. તેને અમે ધોતા અને ચાકરી કરતા. અંતે સાધુ પોતાને જેટલું જોઈએ તેટલું અમારી પાસે ખાંડ સાકર ઘી અંતે પોતાના રૂપિયા આપીને મંગાવતો. તેમો લાવીને રાંધી ખવડાવતા અને અમે વસ્તીમાં જઈને જમી આવતા. અને કોઈક દિવસ તો અમને વસ્તીમાં અન્ન મળતું નહીં ત્યારે અમારો ઉપવાસ થતો. તો પણ કોઈ દિવસ તે સાધુએ અમને એમ કહ્યું નહીં, જે અમ પાસે દ્રવ્ય છે તે આપ પણ બેને કાજે રસોઈ કરો અને તમે પણ અમ ભેળા જમો. પછી એમ સેવા કરતે થકે તે સાધુ 2 માસે કંઈક સાજો થયો. પછી સેતુબંધ રામેશ્વરને માર્ગે ચાલ્યા ત્યારે તેનો ભાર મણ્યક હતો. તે અમારી પાસે ઉપડાવતો અને પોતે તો એક માળા લઈને ચાલતો અને દેહ કરીને સાજો અને એક શેર ઘી જમીને પચાવે એવો સમર્થ થયો હતો. તો પણ ભાર અમારી પાસે ઉપડાવે અને પોતે અમથો ચાલે. અને અમારી પ્રકૃતિ તો એવી હતી જે ભાર નામે તો એક રૂમાલ પણ રાખતા નહીં, માટે તેને સાધુ જાણીને અમે એનો મણયકનો ભાર ઉપાડી ચાલતા. એવી રીતે તે સાધુની અમે ચાકરી કરી ને સાજો કર્યો. પણ તે સાધુએ અમને એક પૈસા ભાર અન્ન આપ્યું નહીં. પછી અમે તેને કૃતજ્ઞ જાણીને તેના સંઘનો ત્યાગ કર્યો. એવી રીતે જે મનુષ્ય કર્યા કૃત્યને ન જાણે તેને કૃતજ્ઞ જાણવો. અને કોઈક મનુષ્યએ કંઈક પાપ કર્યું અને તેણે તે પાપનું યથાશાસ્ત્ર પ્રાયચિત કર્યું અને વળી તેને તે પાપે યુક્ત જે કહે તેને પણ તે કૃતજ્ઞ જેવો પાપી જાણવો. આમ તો સીધે સીધું સરળ જ છે વચનામૃત, પણ સમજ્યા જેવું છે. મહારાજ કે અમે વેંકટાદ્રીથી સેતુબંધ રામેશ્વર જતા હતા ત્યારે સેવકરામ નામે એક સાધુ હામો મળ્યો. તમે કોઈ બધા રામેશ્વર તો નહીં ગયા હો. તીર્થભૂમિ છે, ત્યાં મહારાજ વન વિચરણ કરતા કરતા પહોંચ્યા છે. જોકે પહેલી વાત તો એ, એકવાર જીવનની અંદર યાત્રા કરવી જોઈએ, એટલા હાટું યાત્રા કરવી જોઈએ કે મહારાજા પૃથ્વી પર આવીને કેવું અદ્ભુત કાર્ય કર્યું. મહારાજનું વન વિચરણ જોયું ને, ખાલી વન વિચરણ તો મહારાજની સર્વોપરિપણાની હા પડી જાય. તમે વિચારો, 11 વર્ષની ઉંમરે મહારાજ વનવિચરણ કરવા નીકળ્યા અને બધું હિમાલયમાં જાજુ કર્યું છે, બરફની ધરતી પર. અને કેવી બરફની ધરતી? તો બરફની સપાટી ઉપર, પાટો ઉપર મહારાજ ખુલ્લે પગે ચાલે, એક ખાલી કોપીન પહેરે. આપણે તો કેટલાય કપડાં પહેર્યા હોય તો પણ આરે બામ રાખીને ઢીકડું પૂછું કેટલું કરીએ કહો. અને આપણે તો નીચે પાછા ચપ્પલી પહેર્યા હોય ને, બૂટ પહેર્યા હોય. મહારાજ ખુલ્લે પગે ચાલે, 12,500 કિલોમીટર મહારાજ અંતર 7 વર્ષમાં કાપે છે. 12,500 કિલોમીટર મહારાજ ચાલ્યા. એમાંય પણ મહારાજ પુલાશ્રમને જે ગયા છે એ તો ધરતી પર તમે જાઓ તો હૃદય હા પાડી દે, અહીંયા ભગવાન સિવાય કોઈની તાકાત હોઈ શકે નહીં. મહારાજ તીર્થમાં શા માટે ફેરે? આપણા મનમાં પ્રશ્ન થાય કે તીર્થમાં તો એટલા માટે ફરવાનું હોય કે જીવનની અંદર એલી ઉણપો પૂરી થાય. પણ યાદ રાખજો, મહારાજ તીર્થ કરવા નીકળ્યા છે એ પોતાની જીવની ઉણપ પૂર્ણ કરવા નહીં, પણ તીર્થાટનમાં કંઈ ઉણપ રહી ગઈ હોય તો એને પૂર્ણ તીર્થાટન પણ આપવા, એને તીર્થની પૂર્ણ મહત્વતા આપવા માટે તીર્થમાં મહારાજ ફર્યા છે. કે રખે ને કોઈ એવા યાત્રિકો આવ્યો કે જેને કારણે તીર્થ પણ મલિન થયો હોય તો એની પવિત્રતા કરવા માટે મહારાજ સ્વયં તીર્થયાત્રા કરી છે. તીર્થયાત્રા કરતા કરતા મહારાજ નીકળ્યા છે અને રામેશ્વર બાજુ જતા તેને એમાં સેવક રામ રસ્તા મળ્યો. માંદો થઈ ગયો. માંદો કેમ થયો તમને ખબર છે કોઈને? આ ધારણ સમયના ગ્રંથમાંની બીમારીનું કારણ પૂછ્યું, કીધું છે. બે ભેગા થઈને પછી હાલ્યા જતા હતા, પણ એ સેવક રામ મારને ઓળખી ગયો. અને ઓળખી ગયો અને મહારાજને કે લે તમે તો ઘનશ્યામ રામ પ્રતાપના ભાઈ કે, અરે તમારી તો શોધખોળ બધા કરે છે ને ઘેરે, બધા રડે છે ને બધા યાદ કરે છે, હું સમાચાર મોકલાવું કે ઘેરે? અને સમાચાર ઘેરે મોકલાવું ને પછી એ લોકો તેડવા આવશે ને તમે પાછા ઘેરે જતા રહો. અને મહારાજને આટલું કીધું ને મહારાજે એને ધમકી મારી. મહારાજ કે ખબરદારો, ઘેરબડનું નામ લીધું છે તો ત્યાગી તન ભાન છે, સાધુ થઈને ઘરને સંભાળશો શરમ નથી આવતી? ત્યાગી થઈને ઘરને સંભાળે તેને શરમ આવવી જોઈએ. ત્યાગી થઈને ઘરને સંભાળજો. હજે ત્યાગી જ થાય ને તો સંસાર હળગાવી દેવો પડે. એને પછી માં નથી, બાપ નથી, ભાઈ નથી, ભોજાઈ નથી, કાકો નથી, કાકી નથી, મામી નથી, ફઈ નથી, ફુવા નથી, કાંઈ નથી. એને ભગવાન જ બચે અને એને જ સાધુ કહેવાય ને, એને ત્યાગી કહેવાય. હવે ત્યાગી થયા પછી પાછું ઘર તો એમને રે, ગામ એમને રે, ફઈ એમને રે, કોણ આવ્યું કોઈ હરિભગત તક ના મારે ફઈ ભાણ્યું આવ્યો લે. ત્યાગી થઈ ગયો તો ફઈ નો ભાણ્યો તો અકબંધ રહ્યો એમને. મહારાજ કહેતા ને શરમ નથી આવતી, ભલા માણા તારા વાળ ધોળા થઈ ગયા અને તોય તો જી દેહના સંબંધી સંભાળશો, ખબરદાર મહારાજ કેમ તને છોડીને જતા રહેશું. અને મહારાજ થોડી ધમકી આપીને એમાં વહમું લઈ ગયું એને અને માંદો થઈ ગયો. આવું આધારણ સમયના ગ્રંથમાં લખ્યું, લો માંદો થઈ ગયો. અને મહારાજને કે હવે નહીં દેહના સંબંધીને સંભાળું, પણ તમે મને છોડશો નહીં. મહારાજ કે વાંધો નહીં, પણ માંદો તેનો હાજોત કરવો કે નહીં? પણ યાદ રાખો, એક વાત પૂરી થઈ કે માંદો શું કામ થયો, તો બીજી વાત હવે શરૂ થાય છે કે એક તો ત્યાગી હતો, ત્યાગી હતો, ત્યાગીમાં ઉંમર લાયક હતો, એમાં પાછો વિદ્વાન હતો અને એમાં તીર્થાટનમાં નીકળ્યો હતો. આ બધા શ્રેષ્ઠ ગુણ કહેવાય ને. આ બધી શ્રેષ્ઠતા હોવા છતાંય પણ લોભનો ત્યાગ ન કરી શક્યો. આ બધા ગુણ, વિદ્વાન છે, ત્યાગી છે, વયોવૃદ્ધ છે, યાત્રિક છે, તો એ લોભનો ત્યાગ ન કરી ગયો. લોભ તો હોય શકે, પણ એકલો લોભ નથી, સાથે નિષ્ઠુરતા પણ છે. એકલો લોભ નથી, સાથે શું છે? નિષ્ઠુરતા પણ છે. મહારાજ એનો શા માટે ત્યાગ કર્યો? તો એક તો લોભી હતો માટે મહારાજ ત્યાગ કર્યો, બીજો નિષ્ઠુર હતો માટે મહારાજ એનો ત્યાગ કર્યો. તમે કલ્પના તો કરો, કોણ એવો માણસ નિષ્ઠુર હોય કે 11-12-15 વર્ષનું છોકરું અને એમાં મહારાજ તો કેવા કેવા દિવ્ય, અરે મહારાજના દર્શન કરતાની સાથે ભલભલા મહારાજમાં ખેહાઈ જાય, અરે પશુ પ્રાણીઓ પણ મારો રૂપ જોતા જોતા થંભી જાય, આવા ગુણિયલ અને રૂપવાન મહારાજ, આટલી કોમળ કાય મહારાજની, અને એમ છતાંય મહારાજ ભૂખ્યાવળ લેતા હોય. મહારાજ કે પોતે કે કે ક્યારેક વસ્તીમાં કંઈક મળતું અને ક્યારેક ન મળતું, ઉપવાસ પડતો, ઉપવાસ અસ્તો ન રહે, ઉપવાસ અસ્તો રહે. એ તો ઉપવાસ બપોર સુધી ખબર ન પડે, બપોર પછી ખબર પડી જાય વગર પૂછે કારણ ઉપવાસ લાગે છે. તો મહારાજ ને તો ઘણા બધા ઉપવાસો થયા, વળ લેવા જેવી પોઝિશન નિર્માણ થાય તોય પણ એને દયા ન આવે. અને પાછી કેવી પોઝિશન, કેવી કે વિના સ્વાર્થે, હામી પોઝિશન કેવી છે? વિના સ્વાર્થે. મારે શું સ્વાર્થ હતો એની સેવા કરવાનો? વિના સ્વાર્થે સેવા કરે, વિના સ્વાર્થે સેવા તો કરે પણ મંદન સેવા કરે. પેટ બેહણું થઈ ગયેલું તે ઝાડા ઉલટી થાય, ઝાડા પેશાબ થાય, અને મારા સાફ કરે. કેટલું બધું દિલ દઈને મારા સેવા કરતા છે. ને તો ભલામણા જેની સાથે નાતે નેડો નહોતો, મહારાજ એને છોડીને જતા રહે, કોઈ ભાવ પૂછે મતું નહીં, અને તોય પણ મહારાજ એને કપડાં બગડી રહ્યા હોય, ઝાડા પેશાબ થઈ, એને સાફ કરે, કેટલું દિલ લગાડ્યું છે મહારાજે? કેટલું બધું દિલ લગાડ્યું, કેટલી બધી નિસ્વાર્થ ભાવના પછી મારા સેવા કરે છે. અને પાછા મહારાજાને સુખી કરવા માટે ગામમાં જાય, ન્યાથી કાંઈક સીધું પાણી લઈ આવે, જાતે રસોઈ કરીને જમાડે, કેટલો બધો અહોભાવ મહારાજ રાખ્યો. અને તોય પેલા નિષ્ઠુરનું હૃદય કૂણું ન પડ્યું એમ. ન તો સહજ દુનિયાની અંદર માણસ લોભી હોય ને, લોભી હોય તોય પણ બીજો કોઈ ગરીબ કે અતિ નિરાધાર માણસ જો ને તો પોતે ખાતો હોય, દાખલા તરીકે નિષ્ઠુર માણસ હોય, ઘણા ખરા હોય, દયા લોભી માણસ, તો પોતાના ઘરમાં 8 સભ્ય હોય અને એકાદ બે ઘરમાં નોકર હોય ને, તો પોતે કેરીનો ઘાટો રસ ખાય આ નોકરને થોડુંક પાણી વીછળીને આપે, થોડુંક રસ ને થોડું પાણી, પણ થોડુંક તો આપે, સમજાય? લોભીની પ્રકૃતિ, એના હૃદયમાં નિષ્ઠુરતા નથી, પણ લોભ એને ઘાટો રસ આપવા દેતું નથી. મનમાં એમ થાય કે આ 30 રૂપિયાની કિલો કેરી અને રસ આપે ને તો હવે એક વાટકી ભરીને રસ આપ્યો તો કમસે કમ 250 ગ્રામ કેરીનો રસ જાય તો 7.5 રૂપિયા થાય. 7.5 રૂપિયા કે નોકરને થોડા આપી દેવાય, એના કરતા ધોઈને આપી 2 રૂપિયા રસ જાય. નિષ્ઠુરતા નથી, સમજાય, પણ લોભીપણું છે. સેવક રામ ની અંદર લોભીપણું તો હતું, પણ સાથે નિષ્ઠુરતા હતી. હું તો નિષ્ઠુરતા હતી, ન તો ગમે તેવો લોભી માણસ હોય પણ બીજાને દુખી જયારે જવે ત્યારે પૂરી હેલ્પ તો ન કરી શકે, પણ થોડું ઘણું તો કઈક ને કઈક મદદ કરે, પોતે ન કરે બીજાને કે કઈક કરે, પણ આને કઈ ન કર્યું. આની સ્થિતિ તો પેલા સાહિત્યકાર નથી કહેતા, એક જણો લોભી અને નિષ્ઠુર છે, નગર શેઠ બિચારો ગરીબ માણસ ત્યાં જઈ ગયો, 3 દાડાનો ભૂખ્યો, હાથ જોડીને ઘરે ઘરે ભાઈ સાહેબ 3 દાડાનો ભૂખ્યો છું, કઈક આપો, કઈક ખાવા આપો, આગળ જા આગળ જા. અરે પણ 3 દાડાનો ભૂખ્યો તમે નગર શેઠ છો, કઈક આપો, પેટમાં બહુ ભળે ત્યારે કીધું ને આગળ જા. અરે પણ કઈક તો આપો, અતિ જયારે આગ્રહ કર્યો ને અને તેમ છતાં પેલા જયારે ના પડે કે આગળ જા, ત્યારે પેલો ભિખારી કે તો એક કામ કરો, એક મુઠ્ઠી ધૂળ તો આપો. કે તો ધૂળ નો હું કરીશ? તો હું તો કઈ નહીં કરું, પણ તમને લાંબો હાથ કરવાની ટેવ તો પડશે. લોભી અને નિષ્ઠુર માણસ કેટલી હદે નિષ્ઠુર હોય તમે જુઓ. સેવક રામ એટલે 100 એ 100% નિષ્ઠુર. મહારાજ લોભી હોત તો ત્યાગ ન કરે. ક્યાંય મહારાજ વચનામૃત માં લખ્યું કે અમે લોભી નો ત્યાગ કરીએ? પણ મહારાજ એવું જરૂર બોલ્યા છે, મહારાજ કે ભક્તિહીન હોય, ભક્તિહીન હોય, મહારાજ કે ગમે તે હોય, ગમે તેટલા ગુણ ધરાવતો હોય તો પણ અમે એનો ત્યાગ કરી દે, તો ભક્તિહીન જ વ્યક્તિ, ભક્તિ એટલે પ્રેમ, પ્રેમહીન વ્યક્તિ જ નિષ્ઠુર હોય શકે. વાત સમજાય? લોભી નો ત્યાગ કરવાની વાત મહારાજ ક્યાંય નથી લખી, પણ ભક્તિહીન ના ત્યાગ ની વાત મારે લખી. ભક્તિહીન એટલે પ્રેમહીન, પ્રેમહીન નિષ્ઠુર જ હોય, મહારાજ કે ગમે તો હોય તો અમે એનો ત્યાગ કરી દઈએ. સેવક રામ નો જે ત્યાગ કર્યો છે લોભ કરતા, પણ નિષ્ઠુરતા મારાથી સહન ન થાય. મહારાજે મનમાં વિચારી કર્યો કે આહા, આ મારી સાથે આવું વર્તન કરે છે તો બીજા સાથે આ હું નહીં કરતો હોય. અન પાછો માણસ થોડો હાથ સંકોચમાં રાખે, સમજો, બિચારા પાસે કાંઈ ન હોય તો એ બતાવી, એની પાસે 1000 તો સોના મોરો હતી. પછી અજ્ઞાની હોય તો કદાચ હજુ લોભ રહી જાય, જબરો જ્ઞાની હતો, ભાગવત નો ભણેલો હતો, ભાગવત નું ભણેલો જ્ઞાની ધનાઢ્ય, અને માણસ ધનાઢ્ય જ્ઞાની હોય તો લોભ કરે, માણસ લોભ કરે, પણ પોતે નિષ્ઠુરતાની સાબિતી શું? તો નિષ્ઠુરતાની સાબિતી એક, પોતે બીમાર હતો અને બીમાર હતો અને મારે કઈ નહોતો આપતો, તો મનમાં વિચાર કદાચ કરે કે હું આને કઈ ને આપણને જતો રહેશે, તો એ પણ એને વિચાર ન આવ્યો. બીજાને માટે તો નિષ્ઠુર બન્યો, પોતાની જાત માટે પણ નિષ્ઠુર બન્યો કે રખેના વરણી વ્યાજાત મારું શું થાય, એનો વિચાર ન કર્યો. બોલો, અને મહારાજને કાંઈ જ ન આપ્યું. મહારાજ કે એની સેવા કરીને હાજો કર્યો. બોલો, એની નિષ્ઠુરતા અમે તમે જોવો, મહારાજની દયાળુતા અમે તમે જોવો. આપણે તો ક્યાંક મંદિરમાં ગયા હોય અને એમાં જમવા આપ્યો ને એમાં શાક દાળ બરાબર ન હોય ને પછી તાણ કર્યા રોકાવ સાંજે જાય તો ના મારે સમય જાવ, ઉતાવળ બહુ છે, એક ટંક હારા દાળ શાક ન મળે તો ઉતાવળ થઈ જાય. મહારાજને તો ઠામુકું ન મળ્યું તો 10 મહિના સુધી મહારાજની સેવા કરી. તમે કલ્પના કરો મારાની ધીરજતા, મારાની દયાળુતા, મારાની કૃપાળુતા, વિચાર કરો તમે. 10 મહિના સુધી સેવા કરી, હાજો થઈ ગયો ત્યાં સુધી. બોલો, પણ હાજો થઈ ગયો તો એની નિષ્ઠુરતા ન ગઈ. તમે જો સાજો થઈ ગયો તો એ નિષ્ઠુરતા ન ગઈ. એને શું ખાધું હતું? ઘી. હો, અને કેવો હાજો? એક શેર ઘી પચાઈ જેવો હાજો થયો. કેવો થઈ ગયો હાજો? એક શેર ઘી પચાઈ જેવો હાજો થઈ ગયો. અને મારા તો બિચારા વસ્તીમાં માગીને ખાતા હતા, વસ્તીમાં શું મળે? લુખા રોટલા મળે. મારા લુખા રોટલા ખાતા હતા અને પોતી એક શેર ઘી પચાવી જાય એવો મજબૂત થઈ ગયો, તોય પણ વજન મહારાજની પાસે ઉપાડે, તોય પણ વજન મહારાજ પાસે ઉપાડે. કેટલો બધો નિષ્ઠુર છે આ. નતર વિચારે આ બીજા હુક લકડી હાવ છે અને હાવ અને તપ કરીને શરીરને હાવ કુશ કરી નાખ્યો છે, તેની પાસે ક્યાં વજન ઉપડાવો?
એની પાસે વજન ઉપડાવ્યું, પોતે તો ઠાલો આવ્યો છે ખાલી માળા હાથમાં લઈને. બોલો, એની નિષ્ઠુરતા જો ને સામે મહારાજની નિષ્ફુરતા તમે જુઓ. મહારાજ કે અમે બાર નામે રૂમાલ ન રાખી, બાર નામે રૂમાલ ન રાખી તોય પણ સાધુનો મહિમા સમજી. મહારાજ કે મણ એક ભાર ઉપાડતા બરાબર આમ ક્રોસ ભેગા થઈ ગયા છે બે, આ તો હોનું અને લોઢું બેનું વેલ્ડિંગ કરવા જેવું છે. આ હાવ લોઢા જેવા માણસ છે અને મહારાજ તો સોના જેવા કોમળ છે. બધી ધાતુ કોમળ આવે પણ કોમળમાં કોમળ શું આવે તમને ખબર છે? શું આવે? સોનું. મહારાજ સોના જેવા કોમળ છે ને આ લોઢા જેવો ભટકાઈ ગયો કે કોઈ હિસાબે વાળઘોળમાં સમજે ને. મહારાજે ધીરજ રાખી, મહારાજ મનમાંથી આ સરખો થાય કાલ સરખો થાય અમે સેવા કરશું રાજી થાય, પણ નો થયો નો થયો તે નો જ થયો. પછી મહારાજના મનમાં થયું કે હવે આનો સંગ રખાય નહીં, અને મહારાજાના સંગનો ત્યાગ કર્યો. મહારાજ કે કૃતજ્ઞના સંગનો ત્યાગ કરવો, કૃતજ્ઞ છે ને કર્યા કૃત્ય ન જાણે શું કહેવાય? કૃતજ્ઞ. સેવક રામનો મહારાજ ત્યાગ કર્યો. એક વાત પૂરી થઈ, આપણે બીજી વાત સમજીએ. આપણી ઉપર પણ કોઈનો ઉપકાર છે, સમજાય છે? આપણા ઉપર પણ કોઈનો ઉપકાર છે. ઉપકારનો બદલો આપણે જો ન ચૂકવી શકીએ તો આપણે પણ કૃતજ્ઞ કહેવાય. કોનો ઉપકાર છે? તો પહેલો તો પૃથ્વી પર આપણે આવ્યા એમાં ભગવાનનો મોટો ઉપકાર છે કે આપણને જન્મ આપ્યો. ગ્રહસ્થ છે તો માતપિતા દ્વારા ઉપાર્જન થયું એનો પણ ઉપકાર છે. અને સત્સંગને માર્ગે આગળ વધ્યો, કોઈ કે એને ભગવાન ઓળખાવ્યા એવા કોઈ સાધુ પુરુષ હોય તો એનો પણ ઉપકાર છે. અને પરમ પૂજ્ય આચાર્ય મહારાજે મંત્ર આપ્યો શરણાગત બનાવ્યો એનો પણ ઉપકાર છે. આ બધી વાતને અનુસંધાનમાં આપણે ન રાખીએ અને ભજન ન કરીએ, આજ્ઞા ન પાળીએ અને ભગવાન રાજી થયું ન કરીએ તો આપણે પણ કૃતજ્ઞ. આપણે કૃતજ્ઞ પાસે બીજાનું ગોતવા જાય ને સેવકરામ પાંચ પડ્યા રહીએ, એની બહાર ન નીકળીએ. પણ વિચાર કરો, આપણે સ્વયં તો કૃતજ્ઞ નથી ને, કર્યા કૃત્ય ન જાણી એવી પોઝિશન આપણી તો નથી ને. ભક્તો જીવનમાં અંદર યાદ રાખવું, કોઈ કે આપણું આટલું રાખ્યું, એક ઇંચ રાખ્યું હોય ને તો આખી જિંદગી ન ભૂલવું. મહારાજનો મત છે, કોઈ કે કાંટો કાઢી દીધો હોય ને તો એનો જિંદગીમાં કોઈ દી ગણ ન ભૂલવો. એમ મારનો પોતાનો શું જિંદગીમાં એનો ગણ ન ભૂલવો. કોઈ કે જરાક રાખ્યું છે તો જિંદગીમાં કદી ભૂલવું નહીં. મહારાજની પ્રકૃતિ એવી હતી, શ્રીમારની સ્વયંની પ્રકૃતિ એવી હતી કે જરાક કોક રાખે તો મહારાજ એનું જિંદગીમાં કોઈ દી ભૂલતા નહીં. અને મહારાજ એટલા માટે તો જરાક જરાક વસ્તુ માટે જીવનો મોક્ષ કરી દીધો, જરાક જરાક વસ્તુ માટે. તો વિચારો, ખાલી મંદિરમાં ગાર કરે તો એના બદલા મહારાજને ધામમાં ઉપાડી જાય એ ન ભૂલ્યા, એટલે નતર ગાર તો ભૂલી ન જાય, ક્યાંય ઉખડી ગઈ હોય. પણ મહારાજની પ્રકૃતિ હતી, મહારાજ કોઈ દી ગુણને ભૂલતા નહીં. તમે વિચારો, જેવા ખાચર નિષ્ઠુરતા અમે તમે જુઓ, મારીને મારવા ના મારી નાખવા સુધીનો પ્રયાસ કર્યો તોય પણ મહારાજ અંત સમયે જીવા ખાચરને તેડવા આવ્યા. જીવા ખાચરની આંખોમાંથી આંસુડોની ધારાઓ થઈ ગઈ. કૃપાનાથ એને પોતે કરોડ અપકાર માને, મહારાજની સાથે એણે વાપરેલી નિષ્ઠુર થાય એને યાદ આવી. મહારાજ મેં તમને હેરાન કરવા માટે અધૂરાય નથી રાખી, મહારાજ તમને નારાજ કરવા માટે મેં ચાર ચાર મહિના સુધી દાદા ખચરના ખળા નહોતો ઉપડવા દીધા. મહારાજ મેં તમને મારી નાખવા સુધીનો પ્રયાસ કર્યો તો તોય તમે મને તેડવા આવ્યા કયા પુણે? ત્યારે મહારાજ કહે, જીવા ખાચર તમે એ નથી ભૂલ્યા ને એમ અમે તમારો ગણ નથી ભૂલ્યા. અમને બરાબર યાદ છે તમને જ્યારે અમને જ્યારે શેરડીની ચોઈ વાગી અને લોહી નીકળ્યું ત્યારે તમે માથા ઉપર રહેલું 500 રૂપિયાનું મોલેડું સોનાના તારથી ગૂંથેલું એનો પાટો અમારી આંગળીએ વીટ્યો તમે કેમ કરીને ભૂલીએ? આજે એવા ખાચર એક દાડો અમે માનુષિક ચરિત્ર કરવા માટે કીધું, વરસાદ વરસતો હતો, અમારે ઝાડે ફરવા જવું છે, ક્યાં જવું? એ વખતે તમે એમ કીધું તો મહારાજ આ ચૂલાની આગુણમાં બેસી જાઓ તમે, પણ તમને મારા સ્વરૂપમાં સંશય નહોતો થયો. મહારાજ કે વાતને અમે ભૂલીએ તેમ નથી. અને ત્રીજું શું કીધું? મહારાજ કે તમે ભૂલી ગયા, એકવાર અમને ટાઢ વાતી હતી ને અમે કીધું અમને ટાઢ વાય છે, અને એ વખતે તમે ખાટલો ફાડ્યો હતો અને ખાટલો પાડીને અમને તપાડ્યા હતા. મહારાજ કે અમે ગુણ કોઈ દી ભૂલવાના નથી, માટે તમારી ભૂલને નહીં ગણકારી, તમારા ગુણને યાદ કરીને આજ અમે તમને તેડવા માટે આવ્યા છીએ. માટે જેવા ખાચર થઈ જાઓ તૈયાર. શરણાગત પાપ પર્વ તમ ગણ ઇતવા ન તદીવ સદગુણમ અણુમપ્ય તુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુ ભજે સદા. મહારાજ કે વાતનો અમને બરાબર અનુભવ અને એ વાતનો અહેસાસ છે કે મોટા મોટા સંતો, મોટા મોટા ભક્તો, મોટા મોટા વિદ્વાનો એમ કહે છે કે તમે જીવના ગુના સામે નથી જોતા, અને અલ્પ ગુણની સામે જોવો છો, એ વાતને હું ભૂલી ન શકું. અને મારા ધામમાં તીડી ગયા તો આપણે કોના આશ્રિત છીએ? મહારાજના. ત્યારે જ આશ્રિત થયા કે યાદ રાખજો. અને આશ્રિતપણું સિદ્ધ ત્યારે જ થાય સ્વામીના જેવા ગુણ સેવકમાં આવે. મહારાજના ગુણ જેવા ગુણ આપણા જીવનની અંદર આવવા જોઈએ. એ દયા, એ ક્ષમા, એ સરળતા, એ વિનય, એ વિવેક, એ દ્રઢતા એ આપણા જીવનમાં આવે ને ત્યારે જ આપણે મહારાજના સાચા સેવક થયા કહેવાય. તે આ સેવકરામ ખરો નિષ્ઠુર હતો, પણ મહારાજ સામે ખરા દયાળુ. પણ તમે કલ્પના કરો કેવા દયાળુ, કોઈની દુખ્યો રે દેખી ન ખમાય, દયા આણી રે, અતિ આકડા થાય, અંધન વસ્ત્ર રે, આપે ને દુઃખ ટાળે, કરુણા દ્રષ્ટિ રે, આવા દયાળુ ભગવાન. એની ધીરજ ખૂટી, પણ સેવકરામની ધીરજ ખૂટી નહીં. એની કષ્ટ, એની નિષ્ઠુરતા ન હતી, બોલો, મારની ધીરજ ખલાસ થઈ ગઈ, તોય પણ સેવકરામની નિષ્ઠુરતા ગાય નહીં. છેવટે મહારાજ કે કર્યા કૃત્યને ન જાણે ને કૃતજ્ઞની સમજી, અને એનો ત્યાગ કર્યો. જોકે ભક્તો, કરેલા કર્મનો બદલો દેવો પડે. પ્રારબ્ધ કર્મ ધીનો અસ્થિ દેહો વય સર્વ દેહી ન. પછી ખોડાભાઈ, એ જે સેવકરામ હતા એ ખોડાભાઈ થયા, ખબર છે ને, જિંજર ગામમાં જન્મા. પણ અન્ય દાંતને વેર થઈ જાય, અન્ય દાંતને વેર થઈ જાય. ભક્તોએ કીધું, મહારાજ ભગત હારા છે, પણ અન્ય દાંતને વેર થાય, ખાવા મળતું નથી, દયા કરો. મહારાજ કે નહીં મળે. અરે મહારાજ, તમે એમ કીધું મારો શરણાગત બને ને મારો આશ્રિત બને, અન વસ્ત્રે આશિકીને દુખી ન રહેવા દો, અને તમે ના પાડો. મહારાજ કે બધાને માટે લાગુ પડે, પણ ખોડાભાઈ માટે લાગુ નહીં પડે સૂત્ર. મારને પછી ભૂલાણું નહીં, એનું કૃતજ્ઞ નહીં, પણ મહારાજ કે નહીં લાગુ પડે. પણ મહારાજ કારણ શું? મહારાજ કે આગલા જન્મે સેવકરામ હતો, અમને કાંઈ ન દીધું, પથ્થર હૃદયનો હતો હાવ. જોકે પછી ઘટના ઘટી, ત્યાં વિઠ્ઠલભાઈ અને વજુભાઈ કરીને હરિભક્તો બેઠેલા. મહારાજને કે મહારાજ, એને તમારું સુખનું જ્ઞાન નહોતું એટલે ન થયું. વાતે સાચી છો, મારનું જ્ઞાન ન હોય ત્યાં સુધી દયાળુતા કોઈ દી આવે નહીં. મહારાજ તમારું જ્ઞાન નહોતું એટલે નિષ્ઠુરતા હતી. અને ભક્તો, આજે પણ સત્સંગમાં તમને જોવા મળે કે મારાના સ્વરૂપનું જ્ઞાન ન હોય ત્યાં સુધી, મારનો મહિમા ન હોય ત્યાં સુધી એક દમડી ન છૂટે, બોલો. પણ મારાના સ્વરૂપનું જ્ઞાન થાય પછી એના મનમાં એમ થાય, મારું કોઈ પણ ભોગે મારને અર્થે વહોરાય તો સારું. મને બરાબર યાદ છે, મેં ડોમ્બિવલી આજથી 16 વર્ષ પહેલાં પહેલી વાર ગયેલા, અને હિંમત ભગતની ઘેરે ઉતારો, પછી ભક્તોને સંકલ્પ તો મંદિર કરવું. મેં કીધું, કાંઈ ફાળો બાળો કે મેં ઉઘરાઈ રાખ્યો છે. ફાળો કેટલોક થયો છે? એ કે નારાયણભાઈના 25,000 છે, મારા 30,000 છે, બીજા કોઈના 5,000 છે, કોઈને 10,000 છે, એમ કરીને 1.5 લાખનો ફાળો થયો છે. તો મેં કીધું, તો એક કામ કરો, મંદિર કરો તો બધા ડબલ કરી નાખો. તો હિંમત ભગતે કીધું તું ત્યારે કે એ ન થાય. હું કીધું એ ન થાય, ડબલ બબલ થાય, આમાં જેમ થાય એમ કરો. કારણ કે તે દાડે મારનો મહિમા સમજાણો નહોતો, ને પછી સંતોનો જોગ થયો, ને મહિમા સમજાતો ગયો સમજાતો ગયો. અને પછી સેવા કરતા 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 ડોમ્બિવલી મંદિરમાં 25 લાખ રૂપિયા આપ્યા. 30,000 નહોતા વધતા, બોલો. મારો કહેવાનો મતલબ, ભગવાનને ઓળખાય ત્યાં સુધી જો સેવકરામને ભગવાનની ઓળખાણ થઈ ગઈ હોત, તો સેવકરામ 1,000 સોનામોર મહારાજને શરણે અર્પણ કરી દેતા, 1,000 સોનામોર. પણ મહિમા ન સમજણ એટલે ન થયું. ડોમ્બિવલીમાં 25 આપ્યા, અને સરદારમાં તે 15 તો અહીંયા આપ્યા છે, હરિકૃષ્ણ મારીની મૂર્તિ. બીજા સમય ઉત્સવમાં અલગ, એટલે અહીં 21-25 પગ્યું છે. લો, 30,000 નહોતા આપવા તૈયારી, એ 50 લાખનું દાન કરે ક્યારે? અને એ તો હકીકત છે ને, ભલામણા મહિમા ન સમજાય ત્યાં સુધી રૂપિયામાં શું થાય, આમાં આ લઈને આ લઈને આ લઈએ. અને વાતે સાચીને 5 લાખ રૂપિયા ભલામણા મંદિરમાં આપી દે, એના કરતાં ફોર વ્હીલ ગાડી લઈને જલસો ન કરે. હે, પણ મહિમા સમજાય પછી શું થાય? એ જલસો આઈને પડ્યો રહે છે, ઠાકોરજી નર્થે વવરાણું છે તો એ કામ લાગશે. આટલો ફરક પડે. મહિમા ન સમજાય કાંઈ ન થાય. જો સેવકરામને મહિમા સમજાણો હોત તો સેવક રામ પણ 1,000 સોનામોર મહારાજને અર્પણ કરી દે. એનું જીવન જે બતાવે છે, એનો અંત સમો જયારે આવ્યો ને મહારાજે દર્શન દીધા, આની દયાળુતા તો તમે જુઓ. બોલો, એક તંગ ખાવાનું ન દીધું તોય પણ સેવકરામનો અંત સમો જયારે નજીક આવ્યો, મહારાજ દર્શન દીધા, અને મહારાજે પોતાનો સ્વપ્નો નિશ્ચય સેવકરામને કરાવ્યો. અને સેવકરામને નિશ્ચય થયો કે ઓહો, આ તો ભગવાન છે. અને જ્ઞાન થતાની સાથે એને પોતાના સેવક બધાને બોલાયો, ભૂતપુરીના મહંત હતા. સેવકને બોલાવીને કીધું કે મને રસ્તામાં ભગવાન મળ્યા હતા, પણ ઓળખી નહોતો હોઈ ગયો, અને મેં એની ખૂબ સેવા કરાવી છે, મારા શરીરની ખૂબ સેવા કરાવી છે, પણ એને મેં બદલામાં એક ટંકે ખાવાનું નથી આપ્યું. અને અત્યારે તો સ્વામિનારાયણ નામથી પ્રસિદ્ધ થયા છે અને ગુજરાત આખાને ઘેલું લગાડી દીધું છે અને ભારતભરમાં એની વાતો થવા માંડી છે. સ્વયં ભગવાન છે. મારી અરે 10 મહિના રહેતા આવો કૃતજ્ઞને રે 10 મહિના કહેતા બોલો વિચારો ખરા. નતર યોગીઓ જોગીઓ જતીઓ જ્ઞાનીઓ બધા સાધનાઓ કરી કરીને થાકી જાય તો એ જેની ઝાંખી ન થાય એ સેવક રામ કૃતજ્ઞને રે 10 મહિના રોકાણા. સેવક રામ કે પણ એને મેં કાંઈ નહોતું આપ્યું, મને પારાવાર પ્રસાદતાપ થાય છે, પણ જતા જતા એટલું કહું છું કે હે ભગવાન સ્વામિનારાયણ કે એના સંતો કે ભક્તો કોઈ અહીંયા આવે ને તો એને પ્રેમથી આશ્રમમાં રાખજો અને એને પાકા સીધા આપીને જમાડજો. બોલો પાકા સીધા આપીને જમાડજો. કેમ એમ કીધું, કેમ એમ કીધું? એને હવે વાત સમજાઈ ગઈ. એ વજુભાઈ અને વિઠ્ઠલભાઈ બે ઉભા થઈને કીધું, મહારાજ તમારી વાત સાચી છે, અમે ભૂતપુરી ગયા હતા અને એના મંદિરની બહાર બેઠા બેઠા ભજન કરતા તોટા ઉપર સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ત્યાં તો અંદરથી સેવકો આવ્યા અને અમને કીધું તમે કોણ છો, ક્યાંથી આવો? અમે કીધું ગુજરાતમાંથી, ભગવાન સ્વામિનારાયણના શિષ્ય છે. સ્વામિનારાયણ નામ સાંભળ્યું અમારા કાંડા પગડ્યા, અમને કે હાલો આશ્રમમાં કે. અને મહારાજ અમને જોરાવર આશ્રમમાં લઈ ગયા, સુંદર ઉતારો આપ્યો અને મહારાજ અમને પાકા સીધા આપીને બબે ત્રણ ત્રણ દાડા સુધી રોક્યા. માટે મહારાજ હવે ખોડાભાઈનું દાળદર કાઢવું પડશે તમારે, કારણ કે તમારા ભગતને અર્થે કામ લાગ્યું છે. મહારાજ કે તો કાંઈક કરવું પડશે. પણ મહારાજ કે સાંભળો, તમારા અર્થે કામ લાગ્યું, અમારે માટે કાંઈ નથી લાગ્યું, અમને થોડો ખરખરો રહીશ કે. માટે અમારે અર્થે કાંઈ કામ લાગે ને તો થાય. સુરા ખાચર પડખે જેની ખોડાભાઈ ને કે ખોડાભાઈ કાંઈ છે મારે ને અપાય એવું, તો કે એક આઠાના છે બીજું કાંઈ નથી તો લાવો. એ આઠાના લઈને રીંગણા લીધા અને રીંગણાનું શાક બનાવ્યું મહારાજજીમાં અને સંતોના શાક ભેગું શાક નાખ્યું અને મહારાજ કે કરો સંકલ્પ ખોડાભાઈનું દાળદર જાય. અને કર્યો સંકલ્પ અને દાળદર ગયું અને ખોડાભાઈ રાજાના દિવાન થયા. કલ્પના કરો કેવા દયાળુ ભગવાન, હે કેવા દયાળુ ભગવાન. જીવના ગુના સામે કોઈ દી જોતા નથી. એટલે આપણા જીવનમાં કંઈક દાળદર રહ્યું હોય ને તો ઠાકોરજીનો વાંક નહીં કાઢતા. પાછા એમ કે ઠાકોરજી હેરાન કરી નાખ્યો, કાંઈ છેડા ભેળા થતા નથી. ઠાકોરજીનો કાંઈ વાંક નથી, છેડા ભેળા ન થાય એવું આપણે કરીને આવ્યા છીએ. કોઈ દી ઠાકોરજી અર્થે કે ઠાકોરજીના સંતો ભક્તો કે આચાર્ય અર્થે કોઈ દી વાવીરું નથી. કોઈ દી વાવીરું નથી ને પછી વળતર ન ચૂકવું પડે. અને ત્યાં તો પછી શિષ્ય ભાવ ચોખ્યો ચોખ્ખો છે. ત્યાં કાંઈ કોમ્પ્યુટર કોઈ ખોટો એમ નથી કે આંકડો બીજો કાંક આવી જાય. ના, એક આંકડાની ભૂલ થાય એમ નથી. કૃષ્ણ અવતારમાં જો ને સુદામા ભગવાનના બાગના ખાઈ ગયા, હું ડાળિયા ભગવાન યાદ અપાયો સુદામા હું કડકડ થાય તો વરસાદ બહુ પડે એટલે ઠંડી ચડી એટલે દાઢું ભટકાય એનો અવાજ આવે છે. ભગવાન કૃષ્ણ કે હારું તો આખી જિંદગી ભટકાડી રાખો તમે તારે, અને ભટકાડી રાખ્યો આખી જિંદગી ભટકાડી. એ દાઢું ભટકાડવાનું ક્યારે પૂરું થયું? દાળિયાના બદલામાં તાંદુલ ભગવાને જ્યારે આપ્યા અને ભગવાને ખાધે તે દાડે પૂરું થયું. માટે ભગવાનના ભક્તો, તમને શ્રદ્ધાનું નથી કહેતો, નહીંતર વળી મનમાં શું થાય ખબર? વાત સિદ્ધાંત નહીં હોય પણ મનમાં એમ થાય લાલચ લાગે, આય તમતર એકે રૂપિયો નહીં આપતા, તમને પોહાઈને આવજો પણ સારા કાર્યમાં તમને પ્રાપ્ત થયેલી ધન સંપત્તિને વાપરશો. જો તમારે સુખ્યા થવું હોય બે કામ થશે, આ લોકના સુખની ઈચ્છા છે તો આ લોકના સુખની પ્રાપ્તિ થશે, આ લોકના સુખની ઈચ્છા નહીં હોય તો તમારી ધન સંપત્તિ સારા માર્ગમાં પ્રાણીશે, તમારી બુદ્ધિ શુદ્ધ થશે, કારણ કે વધેલું ધન એ દિવ્ય બનશે અને એ ધનથી તમે જીવનની અંદર જ્યારે કોઈ કાર્ય કરશો તો તમારી બુદ્ધિ શુદ્ધ થશે, મોક્ષને પથે હાલવાના વિચારો થશે અને મોક્ષને પથે ચાલી શકશો, મારા સુધી પહોંચી શકશો. તમે ગમે તે આપો પણ સારી જગ્યા લાગે, તમને એમ લાગે કે આપણું દાન યોગ્ય જગ્યાએ વપરાઈ રહ્યું છે અને ભગવાન રાજી થાય એ જગ્યાએ વપરાઈ રહ્યું છે, એ આપજો. જાજો એ જાજો આપે, થોડો વાળો થોડો આપે, કાંઈ ન હોય તો અત્યારે મોંઘવારીમાં ક્યાંક 100 રૂપિયા પણ દાનમાં આપજો, સારી જગ્યા દેખાય ના તોય પણ તમારું ઉપયોગમાં આવશે તો સુખી થશો. મહારાજ બહુ સરસ અહીંયા વાત બતાવી રહ્યા છે. મહારાજ કે સેવક રામ કૃતજ્ઞ હતો, અમે એનો ત્યાગ કર્યો, કર્યા કૃત્ય ન જાણ્યા માટે મહારાજ કે એમનો ત્યાગ કર્યો. હવે આપણે બીજી એક વાત સમજવાની, તમે તમારા દેહના સંબંધી માટે ને ઘરવાળા માટે ને એ બધા માટે કેટલી મહેનત કરો છો? સમજાય? તૂટી જેટલી મહેનત કરો છો કે નહીં? છોકરાઓ માટે ને કેટલી કરો છો? અને એનું વળતર ન મળે એને શું મનાય? એને શું કહેવાય? કૃતજ્ઞ કહેવાય ને. વળતર ન આપે કૃતજ્ઞ. આપણે સારું કામ કરો એના માટે કેટલું કરો તો વળતર ન મળે એને શું કહેવાય? કૃતજ્ઞ. કૃતજ્ઞ કહેવાય ને. તો તમે બધાય રાત દાડો એક કરી કરીને વર્ષો દાખલો કરતા હોય છે ને તોય છોકરા કયા આગ્રહ ન થાય, ભગવાનની આજ્ઞા ન પાળે, ઘરવાળું પણ કહ્યું ન કરે એ બધાને શું કહેવાય?
બોલો તો ખરા,
મને હા મૂંગા થઈ ગયા, શું કહેવાય? તો પછી શું એનું કરવું પડે? આ બધાને જીવમાં વાસના બેહી ગઈ, બોલો, બોલતા નથી હો, ત્યાગ કરવાના તો પછી બોલી નથી શકતા, બોલો, ધરબાઈ ગયા, લ્યો હવે શું થાય આપણું એમ લે. ત્યાં જેવું હેત છે એવું જ અહીં થઈ જાય તો કામ થઈ જાય ને. એરે બાપા ધરબાઈ ગયા, બોલો, એનો ત્યાગ તે કેમ કરવો? નતર હું સમજુ ત્યાં ત્યાં સભામાં બેઠેલા માંથી 10% કદાચ કૃતજ્ઞ નહીં હોય, બાકી 90% કૃતજ્ઞ જ હોય. 50 થયા ને 55 થયા પછી બાપા એમ કહે, દીકરા પેલા ખેતરમાં ફલાણી વસ્તુ આવે છે, મૂંગા બેહો મારે જેવા હોય વાવીશ, તમારું શું પંચાયત છે? બોલો ને, તો આને બિચાર ધરવ કાઢી હોય ખેતરમાંથી, તો બોલવા જેટલો મોકો ન આપે, બોલવા જેટલો બોલો, અને તોય પણ તમારા મનમાં એમ ન થાય કે હવે તો પછી ભગવાન બીજી લો, બોલવા જેટલો મોકો ન આપે. અને તેમ પાસે બીજે બધે બહુ ઊંચા નીચા થતા, પણ ત્યાં તો એવા ઠરીને ઠામ થઈ જાય, એવા ઠરીને ઠામ થઈ જાય, ને એક શબ્દ ન બોલે, બોલે એક શબ્દ ન બોલે. એ કયા અગ્ર હોય તોય ભલે, ન હોય તોય ભલે, એ ભગવાનના ભગત હોય તોય ભલે, ન હોય તોય ભલે, એ પૂજા કરે તોય ભલે, ન કરે તોય ભલે, વ્યસન રાખે તોય ભલે, ન રાખે તોય ભલે, કેવા સીધા દૂર થઈ જાઓ. એનું કારણ શું ખબર? હજી તમને પૂરા કૃતજ્ઞ મનાણા, હજી તમને એ વાહલા લાગે છે, હજી મહિમા ખૂટતો નથી, તમારી ધીરજને ધન્યવાદ નથી. જ્યારે ભગવાનનો ભગતોની અંદર જરાક આમ વ્યવહાર લીધી દીધી, જરાક આમ તેમ થયું હોય ને તો બોલા થઈ જાય, 6 મહિના ન બોલે, બોલો, છોકરો ઘૂસતાવી નાખે તોય પણ ન્યા સહન થાય ને એને રે બોલા ન કરે, બોલો. આ વાત સમજવા જેવી છો. કૃતજ્ઞનો મહારાજ કે ત્યાગ કરવો, કમસે કમ એટલું તો થવું જ જોઈએ કે જે ભગવાનના માર્ગમાં આડો આવે, ભગવાનને માર્ગે જે ન હાલે, હૃદયથી તો એને વાત સમજી હૃદયથી એનો ત્યાગ થઈ જ જવો જોઈએ. મહારાજે અંત્યના 38મા વચનામૃતમાં લખ્યું, મહારાજ કે આ લોક અને પરલોકમાં જેને સુખી થાઓ એને કુસંગી છે, એને હેત ન રાખો. જો હેત રહી જાય તો મહારાજ કે આ લોક કે પરલોકમાં કોઈ દી સુખી ન થાય. દેહના સંબંધીમાં પ્રીતિ ન રાખી મહારાજ કે જો રહી જશે તો આ લોક અને પરલોકમાં કોઈ દી સુખી નહીં થાય. એટલે તમારે બે લાગુ પડે, ઘણા ઘણા એક લાગુ પડે, ઘણાને બે લાગુ પડે, ઘણાને એક એટલે દેહના સંબંધી, પણ હરિભગત હોય એટલે બહુ વાંધો ન પડે, એક તો લાગુ પડ્યો દેહના સંબંધીનો સંબંધ, કોકને તો બે હોય, દેહનો સંબંધી હોય ને હાવ કુસંગી હોય પાછો, બોલો, કોઈ વેસ કોઈ પ્રકારનું લક્ષણ હોય નહીં, કોઈ ગુણ હોય નહીં, વ્યસન ને કુટે ને કેટલાય ભરપૂર દુર્ગુણ હોય અને તોય હેત ન ટળે. હવે બે દુર્ગુણ રહી જાય પછી લાગે છે તમને કે આ લોક અને પરલોકમાં મારે રાજી થાય, અને બે દુર્ગુણ હોય ને ભેગો ત્રીજો હોય, શું હોય? દેહાભિમાન. કારણ કે દેહાભિમાન છે, પોતે દેહ રૂપ વર્તે છે, એટલે જ બબ્બે દુર્ગુણ હોવા છતાં એનો ત્યાગ થતો, એટલે આવ્યું ત્રીજું. સમજાય? આ ત્રણ દુર્ગુણ હોય અને પછી આપણા મનમાં માન્ય એક માળું કેમ અંતરમાં શાંતિ નથી વર્તતી, ન વર્તે, પરમ શાંતિ જતી હોય એને દેહ કરીને ત્યાગ કરો, ને દેહ કરીને ત્યાગ કરો, ને એટલી બધી આત્મનિષ્ઠા ની હિંમત ન હોય તો મને કરીને તો ખોખડું કરી જ નાખવું, મને કરીને તો નક્કી કરી જ રાખવું કે આ મારી ઘેરે જન્મો છે, પણ એવું તો આપણે કહેવાય નહીં, પણ કપાતર છે એવું કહેવાય નહીં આપણે. એટલે ભલામણ મેં નથી કીધું, એમ કહેવાય નહીં, હું તો એમ કહું છું, અને કે કહી દીધું, લે ખરા છે. તો હેત ટળતું, માયાનો મોહ તમે જો કેટલું બધો, હેત ટળતું નથી, તો હેત જ્યાં સુધી રહેશે ત્યાં સુધી મોક્ષમાં ખામી રહેશે, હેત જ્યાં સુધી રહેશે ત્યાં સુધી ખામી રહેશે. મારા કે કૃતજ્ઞનો ત્યાગ કરો એમ, એટલે આપણે તો વિચારી ખબર, મેં ફલાણાને પેલું લઈ દીધું ને એને મેં આ બધું કહી, પછી મારો ભાવ નથી પૂછતો, એ જ જોઈએ છે, પણ એને તો એક ફીર લઈ દીધું, આને તો 50 વર્ષથી દર વર્ષે 4 જોડી તો કપડાં લઈ દઈ, કેટલા ઘરેણા ઘડાઈ દઈ, અને છોકરાને વરાવ્યા પરણાવ્યા, કેટલા કપડાં સીવડાવી દીધા, ભણાવ્યો ગણાવ્યો, બધું કર્યા પછી એમ કે બાપા મારી ભેળા નહીં, બોલો. અમુક અમુક ગામમાં તો લગ્ન થાય પછી ત્રીજે મહિને જુદા જ હોય, બોલો, દીકરા આખા ગામનો વાયરો હોય, બોલો, લગ્ન થાય ત્રીજે મહિને જુદા, લગ્ન થાય ત્રીજે મહિને જુદા, પણ તોય કૃતજ્ઞ સમજી એમાંથી હેત ટળતું. તમને રમત લાગે છે, પણ સાચું કહું છું, હેત ટાળવું પડશે, ટાળવું પડશે ને ટાળવું પડશે, હરિભક્ત સિવાય, ભગવાનના ભક્ત સિવાય હેત રહી જશે તો નડશે નડશે ને નડશે. આંબા શેઠ જીવન નડ્યું ભલામણા, આંબા શેઠ જીવન હેત નડ્યું અને છેવટે મારે તેડવા આવ્યા તોય પણ મનમાંથી લાલાનું લાલ્ય શું કરશે, પાછું આવવું પડ્યું. કહો આંબા શેઠ જેવાનો જો હેત નડતું હોય તો આપણને નડે એમાં શું કેવું. કહો માટે ભગવાનના ભક્તો કૃતજ્ઞના સંગનો ત્યાગ કરવો. તમે તો જો કે એટલે ત્યાગ નહોતો કર્યો આજ સુધી, કૃતજ્ઞ તમે બહાર ગોદગોદ કરતા નહીં, આજ ખબર પડી મારા કૃતજ્ઞ તો ઘેર જ છે. આ તો બારે ક્રિયા. એટલે હવે તમે સમજશો વાત, લો હવે ત્યાગ થશે. આમાંથી કેટલાક તો દેહ કરીને ત્યાગ કરી દેવા, અને હકીકત હોય આમાં તેજણે બેઠેલી હોય ન હોય એમને તેજણને ટકોર એવાય હોય, મનમાં એમ થાય સાચી વાત છે આખી જિંદગી વૈતરું કરી કરી અને છેવટે છોકરા એમ કે બાપાને વ્યવહાર કરતા ન આવડ્યો, દિહવાળી મૂકો ને એના કરતા ભગવાન ન ભજી. અરે ભલામણ શિબિર ભરવા જાય, કથા વાર્તા સાંભળવા જાય તો પાછળથી ફોન આવતું જલ્દી પાછો આવતો રે. અરે પણ શિબિરમાં મજા આવે છે, મારે શિબિર બી નથી ભરવાની. અને પર્યાણ પાછો ઉપાડી જાય, તેજનને ટકોર હોય મનમાં વિચાર કરે ભગવાન નો ભજવા દી, ના તો મારે જોઈએ નહીં. હવે છોકરા હોય ને બાપા એ ભજન કરવા આવ્યા હોય તો પાછળથી ફોન કરી કરી કરે ના વૈતરું નથી કરવાનું, કરો વૈતરું તો ઘેરે કરો. સેવાને વૈતરું કહે. અને તોય પણ હેત ટળે નહીં એવાય હોય અને લાઈટ થઈ જાય એવાય હોય, ન હોય એમની આ રાજાભાઈની બધા લાઈટો થઈ ગઈ કે બોલો. સંતોને અર્થે ગામમાં સાધુ આવ્યો હોય અને દૂધને બદલે ઘરવાળે છાશ મોકલાવી, ખબર પડી હાલતી પકડી, પોતે તો નીકળ્યા ભેંસોને પાડી નહોતે લેતા, ન તો પાડી કાલે વાર ભેં થાય કે દૂધ ખાહે પાછા, ભેંસોને પાડી બધું લઈને મારે ત્યાં આવી ગયા બોલો. અને બીજાને પડખેવાળાને કહેતા આવ્યા તમારે ભાભીને કહી દેજો, હવે ભાઈની વાટ ન જોવે, ભાઈની ન જો ને બહેની ન જોવે, કારણ કે બધા ગઢપુર ભેળા. એવાય શરીર ભગવાનના ભગત હોય ખરા, ન હોય એમ નહીં. માટે બહુ સરસ વાત મહારાજ કહે છે, કૃતજ્ઞના સંગનો ત્યાગ કરવો. મહારાજ કે મેં કૃતજ્ઞ જાણીને એના સંગનો ત્યાગ કર્યો, કર્યા કૃત્યને ન જાણે એને કૃતજ્ઞ જાણવા. અને ભક્તો તમે વિચાર કરો, આખી જિંદગીનો તમે સરવાળો માંડો, તમે આખી જિંદગી તમારા પુત્ર પરિવારને માટે જેટલો દાખલો કર્યો છે એનામાંથી 50% પણ તમે બધાનો ભેગો કરો તો બધાનો મળીને 50% દાખલો કર્યો છે, નકારમાં ઉત્તર આવશે. તમે જિંદગીમાં જે દાખલો કર્યો એમાંથી 80% દાખલો, 80% દાખલો જે કૃતજ્ઞપૂર્ણ દાખવે એને માટે જ કર્યો. બાકીના 20% તો ભજનને આવી ગયું ને આચાર્ય આવી ગયા ને સાધુ આવી ગયા ને હરિભક્તો આવી ગયા ને બીજા ત્રીજા બધા આવી ગયા. 20% મહેનત તમે બીજા માટે નહીં કર્યું હોય, 80% મહેનત જેને માટે તમે કરી છે એ તમને બેઠા નથી બોલાવતા, ગાળે જગાડે ને ગાળે ઉઠાડે. પછી તો મન ઉથકડવું જોઈએ ને કે હવે તો આને છોડાય, હવે ભગવાન બજાય, એમ તો થવું જોઈએ કે ન થવું જોઈએ. અને આ વાતને ન સમજે તો એમ સમજવું કે આમાં કાંઈ છે નહીં. જેમ પેરેલિસ હુમલો આવે પછી ડૉક્ટર ને આમ ટાચની ભરાવે, હાથ પાછો ખેંચે ડૉક્ટર કે આમાં કાંઈક છે ને આમાં સુધારો થશે. અને ટાચની ભરાવે ને તોય આમ હાથ જરાય પાછો ન ખેંચે એટલે ડૉક્ટર શું કહે, આમાં કાંઈ છે અને આને કાંઈ થશે નહીં, આ મેં શું કરીશ બેઠા બેઠા ટાચણી ભરાવી છે, તમને કઈ થાય, તમને કઈ થાય, કોક કોકને થાય, કોક કોકને કાંઈ થતું નથી, એને કાંઈ નહીં થાય, એને થતું છે એમ ફેરફાર થાય. હીરો બાપા કઈ થાય, થાય દુલા ભગત કઈ થાય, કઈ થાય પહેલો દાડો છે જેમ ધીમે ધીમે થાય, કાંઈક જો થશે કે ખરેખર વાત સમજાય જેવી છે, ખરેખર વાત સમજાય જેવી છે. જિંદગીનો 80% કિંમતી સમય કિંમતી તાકાત જેને માટે મેં વાવરી નાખી એ મારા માટે કશું જ કરનાર નથી, તો હવે બાકીનો 20% સમય કે 20% શક્તિ જે કાંઈ છે એ આત્મશ્રેયને માટે ભગવાનને રાજી કરવા માટે મારે વાવરવી જોઈએ. આમ સમજે એને ડાહ્યો કહેવાય, અને ન સમજે તો પછી એને શું કહેવાય, ગાંડો કહેવાય. મહારાજ બહુ સરસ વાત કરી, એક વાત કરીને મહારાજ બીજી વાત કરે છે. મહારાજ કહે કોઈએ કાંઈક પાપ કર્યું એ પાપનું યથાશાસ્ત્ર પ્રાયચિત કર્યું અને પછી તેને તે પાપે યુક્ત કહે તો એને પણ કૃતજ્ઞ જાણવો. આપણા મનમાં થાય આ ક્યાં છેડો જોઈન્ટ કર્યો મહારાજ, કોઈક પાપ કર્યું, યથાશાસ્ત્ર પ્રાયચિત કર્યું અને પછી તેને તે પાપયુક્ત કે તેને કૃતજ્ઞ જાણવો, નતર હકીકત કેવું છે ખબર છે, એને પાપી સમજવું જોઈએ, એને એટલે કૃતજ્ઞ સમજે છે. આનો અર્થ ભક્તો કેવો થાય ખબર છે, આનો અર્થ બહુ ઊંડાણવાળો છે. કોઈકના કાંઈક જીવનમાં ભૂલ થઈ ગઈ છે અને ભૂલ થયા પછી મનમાં સતત એમ રહે છે કે મેં ભૂલ કરી, મારા નારાજ થઈ, મારીથી ભૂલ થઈ ગઈ, મારા નારાજ થઈ, મારીથી ભૂલ થઈ ગઈ, અને પછી એણે કોઈકને કીધી મારી આવી ભૂલ થઈ છે, અને પછી પહેલાં એને પ્રાયચિત કીધું, તું આમ પ્રાયચિત કર, અને એ પ્રમાણે એને પ્રાયચિત કર્યું. એણે પ્રાયચિત કર્યા પછી પણ એના હૃદયમાંથી એની પ્રત્યેની ઘૃણા ન ગઈ અને એને પાપીને પાપી જ સમજે છે, એને કૃતજ્ઞ જાણવો. શું કામ કૃતજ્ઞ જાણવો, તો કે પહેલાં કેટલો એના પર વિશ્વાસ મૂક્યો છે, કારણ કે હૃદય ક્યારે ખુલે, કેટલો બધો વિશ્વાસ મૂક્યો અને વિશ્વાસ મૂકીને એને દિલ ખોલીને એને વાત કરી, અને દિલ ખોલીને વાત કરી, વાત કરી, તો વાત કર્યા પછી એની પ્રત્યેની ઘૃણા વધી, ઘૃણા નીકળી અને વિશ્વાસને ધોખો દીધો, અને વિશ્વાસને ધોખો દીધો એટલે એણે કર્યા કૃત્ય ન જાણ્યું. કેવું કૃત્ય એણે કર્યું હતું, કોઈ પાસે જે કૃત્ય ન કરી શકે એવું નિખાલસપણું જે કૃત્ય કર્યું એનો બદલો એણે હિંમત આપવી જોઈએ, અથવા તો ઉલટાનો અહોભાવ થવો જોઈએ કે ધન્યવાદ છે અને મોક્ષનો કેટલો બધો ખપ છે, કોઈની પાસે ન કીધું મને કીધું માટે ધન્યવાદ છે, આને એવો અહોભાવ થવો જોઈએ. એને બદલે અહોભાવ થવાને બદલે એક તો પ્રાયચિત કરાયું અને પાછી ઘૃણા રાખી, માટે મારે કે એને પણ કૃતજ્ઞ સમજવો. આમ માટે ભક્તો કોઈની ખોટ સાંભળવા માટે હૃદય જોઈએ, યાદ રાખજો હૃદય જોઈએ. હૃદય વિનાનો વ્યક્તિ જો કોઈની ખોટ સાંભળશે એને દિવાળું જ ફૂંકવાનો વારો આવવાનો. ખોટને સાંભળ્યા પછી પણ એ ભક્તની પ્રત્યે એક લેશ માત્ર ભાવનો બદલવો જોઈએ, એક લેશ માત્ર ભાવનો બદલવો જોઈએ, અને એનું હિત થાય એવો જ એને સલાહ કે આપવી જોઈએ અને એવી જ રીતે એને ચલાવવો જોઈએ, તો એ સાંભળવા માટે યોગ્ય છે. સાંભળવા માટે હૃદય દરિયા જેવું જોઈએ, હૃદય દરિયા જેવું જોઈએ, નહીંતર સાંભળી હગે નહીં. મહારાજનો પોતાનો મત એવો છે. મહારાજે કેટલી સરસ વાત લખી, સંતના લક્ષણ એમ લખ્યું, સુણી પારકા દોષને ઢાંકે. એનો અર્થ શું કર્યો, માનો કે એને કીધું અથવા ખબર પડી કે આની આ ભૂલ છે, તોય એને સુણી પારકા દોષને ઢાંકે, માને હૃદય વિશાળ કરે. એવું વિશાળ હૃદય હોય મનમાં એમ થાય જીવ છે, દેહ છે, થઈ ગઈ છે ભૂલ, એનું એને પ્રાયચિત કર્યું હશે, એ તો શુદ્ધ થાય. અને હકીકત, હમણાં મેં એહુર ભજન કરતા હતા ને માવા ભગતને, મેં એક સૂફી સંતની પુસ્તિકા બહુ સરસ આવી હતી, મહાવૈરાગી સૂફી સંતો. ભક્તો વૈરાગ હું ઘણી વાર કહું છું, ઉપાસના બિલક બિલક હોઈ શકે, સાધન તો એક જ હોય. કેવા સાધનો, કેવા સાધનો, ભૂકા કાઢેવા સાધન. એક સૂફી સંતો કેવી કેવી એની સાધના હશે ને કેવો દાખલો હશે. એક ઝૂંપડા નીચે બેસીને ધ્યાન ભજન કરતા હતા, છાપરું હાવ તૂટી ગયેલું અને એટલું પડે પડ્યું તેવું થયેલું. કોઈકે આવીને એમ કીધું કે તમે જુઓ તો ખરા, છાપરું માથે પડશે ને તો ડટાઈ જશો. ત્યારે સૂફી સંતે શું કીધું ખબર, હું છાપરા સામે જોઉં એવો મારી પાસે ટાઈમ જ ક્યાં છે કે, અને છાપરા સામે જોઉં તો ખુદાની બંદગી ક્યારે કરું. બોલો વિચારો કેવું કેવું એને કેવું ભજન ને કેવું સાધન હશે. એણે જેવું લખ્યું કે જેણે પોતાના મોક્ષને ઈચ્છવું એણે એક ખુદા સિવાય, માને એક ભગવાન સિવાય અતિશય કોઈને સાથે અહોભાવથી જોડાવું નહીં, અતિશય માને ભગવાનને જેટલું જોડાવું નહીં, અને ગમે તેઓ પાપી જીવ હોય તો એની પ્રત્યે અતિ ઘૃણા ન કરવી. શી ખાતરી છે પાપ કરનારો પાછો પવિત્ર બની ગયો હશે અને મોક્ષને માર્ગે દોડવા મળ્યો હશે, અને શી ખાતરી છે જેની સાથે અતિ અહોભાવ છે એ વ્યક્તિ સ્વયં પાપી બની ચૂક્યો હશે. એવા તો એક ભગવાન જ છે જેને જગતનું કોઈ બંધન સ્પર્શ ન કરી શકે અને કોઈ જગ્યાએ દોષ ન ઓળી શકે એવા એક ભગવાન જ છે. ભક્તો શાસ્ત્ર બધા મિલતા જુલતા આવે. શ્રીમદ ભાગવતને એકાદશ સ્કંદમાં આ જ વાત લખી, અતિ કોઈની સ્તુતિ ન કરવી, અતિ કોઈની નિંદા નહીં કરવી, અતિ સ્તુતિ કરનારો અતિ નિંદા કરનારો બે મોક્ષનો માર્ગ થકી પતિત થાય છે. અહીંયા મહારાજ બહુ સરસ વાત કરે, મહારાજ કે કર્યા કૃત્યને ન જાણે એ તો કૃતજ્ઞ કહેવાય, પણ કંઈ પાપ કર્યું એને પાપનું પ્રાયચિત કર્યા પછી પણ એને ફરીને પાપી સમજે તો એને પણ એટલો કૃતજ્ઞ જાણવો. એટલે ભગવાનના ભક્તો પોતાના જીવની ઉણપ ખોટ કહેવી તો એને કહેવી, મારા વચન કહેવી તો કોને કહેવી, તો કે જેણે પોતાની ખોટ ટાળે છે એને કહેવી. બીજા નંબરમાં ખોટ કીધા પછી પણ એ આપણને ખોટમાંથી બહાર નીકળવા માટે સાવધાન કરે એની કેવી, અને ત્રીજું ખોટ કીધા પછી પણ જિંદગીમાં કોઈ ફજિયત ન કરે, દેહ પડી જાય તોય પણ ફજિયત ન કરે, આવી જેની સ્થિતિ હોય એને પોતાની ખોટ કહેવી પણ લાગઠ કહેવી નહીં. એટલે અદ્ભુત અહીંયા મહારાજ વાત બતાવી અને પ્રથમનું દસમું વચનામૃત પૂર્ણ કરે છે.